તારીખ 1/4/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 72 અને 73 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 58.
નિશ્ચયને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની ગાથા છે. મુનિવરો એનો આશ્રય કરે છે, એક જ આશ્રયભૂત શરણભૂત તત્વ છે, નિજ પરમાત્મ પદ. તેનો આશ્રય કરીને, તેના આધારે, તેના આશ્રય મુનિરાજ પરિણામ નિરંતર ચાલે છે. મુનિરાજ સ્વરૂપમાં નિરંતર જાગ્રત છે, એવા પોતાના પરમ પદમાં નિરંતર જાગ્રત છે. પોતાનું સ્વરૂપ જેવો અનુભવ ગોચર છે. જાગૃતિ, અત્યંત જાગૃતિમાં મુનિરાજના પરિણામનો પ્રવાહ ચાલે છે. અંતર્મુખ પરિણામની દિશા એવી છે કે દેહનું સંયોગમાં દેહનું ભાન ભૂલી જાય છે. અમે દેહધારી છીએ કે કેમ એવું પણ ભૂલી જાય છે. સંયોગમાં દેહ છે કે કેમ એ ભૂલી, એવું ચૈતન્યમય પરિણામ છે. ગુરુદેવ તો એમ કહેતા કે મુનિ એટલે હાલતા ચાલતા સિદ્ધ. એમ કહેતા, હાલતા ચાલતા સિદ્ધ. સિદ્ધ તો સદાય સ્થિર હોય છે. સિદ્ધાલયમાં અશરીરી હોવાથી ચક્ષુ ઇન્દ્રિય દ્વારા એના દર્શન થતા નથી, ચક્ષુ ઇન્દ્રિયનો એ વિષય થતા નથી. તો પણ એ સિદ્ધ કેવા હોય, એના જો મૂર્ત સ્વરૂપે દર્શન કરવા હોય તો મુનિના દર્શન કરો એમ કહે છે. મુનિરાજ એટલે હાલતા ચાલતા સિદ્ધ. 72 માં બોલ છે. મુનિ ભક્તિ ચાલે છે. બોલમાં શું ચાલે છે?
મુનિ ભક્તિ,
મુનિરાજની ભક્તિ ચાલે છે. સ્વાધ્યાય એટલે એવું નથી કે કારણ કાર્યનું માત્ર લોજિક સમજવું. સમ્યક દ્રષ્ટિઓની, ધર્માત્માઓની, મહામુનિઓની જે અધ્યાત્મ દશા હોય છે, એ દશાના બહુમાન અને ભક્તિથી અધ્યાત્મ રસ લેવો, રસ લેવાનો એ વિષય છે. દ્રવ્યાનું યોગ હોય તો દ્રવ્યગુણ પર્યાય સમજાવવા હોય, નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજાવવો હોય તો કારણ કાર્યનું લોજિક ને એવું બધું ચાલે. અહીંયા એ વિષય નથી. અહીંયા તો મુનિ પોતાના સ્વરૂપમાં કેવા મસ્ત છે, બસ અધ્યાત્મની મસ્તીએ ચડેલા મુનિરાજ છે. નિરંતર પોતાના સ્વરૂપમાં જાગ્રત છે. એ જાગે છે એમ કહીને એમ કહે છે કે એ મુનિરાજ જ્યાં જગતની જાગૃતિ છે ત્યાં ઊંઘે છે. મુનિરાજ જ્યાં જાગે છે ત્યાં જગત ઊંઘે છે, અને જગત જાગ જ્યાં જાગે છે ત્યાં મુનિરાજ ઊંઘે છે. ઉલટી સુલટી દશા છે. આવી એક વાત ગીતામાં લીધેલી છે. ત્યાં મુનિ શબ્દ આપ, ત્યાં મુનિ શબ્દ હોય. પ્રથમ સા નિશા પશ્યતો મુનિ, નિશા એટલે રાત્રિ, એ મુનિને માટે રાત્રિ છે. જ્યાં જગતને માટે દિવસ છે ત્યાં મુનિને માટે રાત્રિ છે. જ્યાં જગતને માટે રાત્રિ છે ત્યાં મુનિને માટે દિવસ છે. કેમ કે મુનિ રાત્રે પણ ઘણી સાધના કરે છે. પેલા તો બધા શ્લોક યાદ હતા ગીતાના, સા નિશા પશ્યતો મને એવું પાછળ પદ આવે છે. એ મુનિને માટે રાત્રિ છે. પછી મુનિનો અર્થ યોગી કરે છે. જંગલમાં યોગીરાજ હોય છે, મુનિ છે, યોગી છે, જેનો ઉપયોગ આત્મામાં જોડાય છે. યોગ એટલે જોડાવું, જેનો ઉપયોગ આત્મામાં જોડાય છે, નિજ પરમપદમાં જોડાય છે, તે યોગી છે. અન્ય મતિઓ ઈશ્વરમાં જોડે છે એમ. ધ્યાન તો ઈશ્વરનું ધ્યાન કરે છે, બીજા ઈશ્વરનું ધ્યાન કરે છે. અહીંયા કહે છે કે નિજ પરમેશ્વર પદનું ધ્યાન કરે છે એવા મુનિરાજ. જ્યાં જાગે છે એટલે જાગ્રત છે, ત્યાં જગત ઊંઘે છે એટલા સાવધાન છે. જાગે છે એટલે એટલા સાવધાન છે, સ્વરૂપને વિશે એટલા સાવધાન છે કે જગતમાં જગતના જીવો એ વિષયમાં બિલકુલ અજાણ છે. જેમ ઊંઘમાં માણસ બીજી પ્રવૃત્તિથી અજાણ થઈ જાય છે, એમ પોતાના આત્માના વિષયમાં જગત આખું અજાણ છે. અથવા જગતના જીવો બહારમાં સંયોગ અને રાગમાં એટલા સાવધાન છે, શરીરને આશ્રિત બીજા સંયોગ, શરીરને લગતા શરીરની અનુકૂળતા પ્રતિકૂળતાઓ સાતા અસાતાઓને લગતા એટલા એમાં જાગ્રત છે, સાવધાન છે જગતના જીવો. ત્યાં મુનિ સાવધાન નથી, મુનિ એમાં ઊંઘે છે. રોગ થાય તો દવા લેવા માટે મુનિ જતા નથી. આહારમાં કોઈ ઔષધ ભેળવી દે શ્રાવક ખબર પડે બીજી વાત છે, પોતે તો એક વખત આહાર કરે છે એટલે બીજી વખત આહાર કરવાનો પ્રશ્ન નથી કોઈ પણ પદાર્થનો. તેમ શરીરનો રોગ મટાડવા માટે એટલો શરીર પ્રત્યેનો રાગ નથી મુનિને કે આ શરીર તંદુરસ્ત રહે અને રોગ જાય તો સારું, તો મારી સાધના તો હું વધારે સાધુ એમ નહીં. પાછો ત્યાં તો એટલું પણ નહીં. મૂળ ગુણની પ્રવૃત્તિ એક વખત આહારની ઉભા ઉભા નિરાતે બેસીને નહીં. શ્રાવક પાટલો માંડીને ખાવા બેસે અને નિરાતે પેટ ભરીને તૃપ્ત થાય અને ઓળિયા કરે એ રીતે મુનિરાજ આહાર કરતા નથી. ઉભા ઉભા આહાર લઈએ એટલે કુદરતી ગુણો આહાર લેવાય, ઓછો જ આહાર લેવાય, પેટ ભરીને આહાર લેવાય એ કુદરતી પરિસ્થિતિ છે. એથી વધારે આહાર ન લે. એક સાથે આમ તો કટકે થઈને લગભગ અડધો કલાક પોણો કલાક એક કલાકની અંદરના ભાગ સુધી આરામ કયો કે સૂતા કટકે નિંદ્રા લે. કેમ કે શુદ્ધોપયોગ આવી જાય છે વચ્ચે એમને શુદ્ધોપયોગ આવી જાય છે. જો શુદ્ધોપયોગ ન આવે તો મુનિદશા ન રહીએ, છઠ્ઠું સાતમું ગુણસ્થાન ન રહીએ. સાતમા માંથી છઠ્ઠે આવે, છઠ્ઠા માંથી સાતમામાં આવી જ જાય. કેટલી કેળવણી કરી છે આત્માના અવલંબનની, કેટલી કેળવણી થઈ ગઈ છે કે શુદ્ધ ઉપયોગ માટે શુદ્ધોપયોગનો વિકલ્પ નથી ને શુદ્ધોપયોગની દશા આવે છે. વિકલ્પ નથી કરવો પડતો કે હું શુદ્ધોપયોગમાં પરિણમું, એમ જ શુદ્ધોપયોગ. હાલતા ચાલતા ખાતા પીતા સૂતા બેસતા શાસ્ત્ર અધ્યયન કરતા બોલતા જેટલી મુનિ યોગ્ય બાહ્ય પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિમાં શુદ્ધ ઉપયોગમાં આવી જાય છે. એટલા બધા એ સ્વરૂપની અંદર જાગ્રત છે અને જ્યાં એ જાગે છે ત્યાં જગતના જીવો નિંદ્રામાં પડ્યા છે. કાંઈ ખબર નથી પોતાનું પરમાત્મ તત્વ કેટલું મહાન છે, નિશ્ચયને એના વિષયભૂત આત્મા કેટલો મહાન છે, અંદર કેવી રિદ્ધિ સિદ્ધિ ભરેલી છે એ વિષયમાં આખું જગત ઊંઘે છે. જગતના કહેવાતા બુદ્ધિશાળી જીવો એ વિષયમાં એની બુદ્ધિ કામ કરતી નથી. ખરેખર તો બુદ્ધિ વિનાના છે એ વિષયમાં એમ કહીએ તો ચાલે. અથવા એ બુદ્ધિ કુબુદ્ધિ હોવાથી જન્મ મરણનું કારણ બને છે, આ સુબુદ્ધિ હોવાથી સમ્યક જ્ઞાનમાં સુમતિ જ્ઞાન એને કહેવામાં આવે છે, એ જન્મ મરણના નાશનું કારણ છે. અને જ્યાં જગતના જીવો જાગે છે એટલે સાવધાન છે જે પ્રવૃત્તિઓમાં, એને મુનિરાજની ઉપેક્ષા, મુનિરાજને ત્યાં ઉપેક્ષા વર્તે છે. ઊંઘે છે એટલે
ઉપેક્ષા,
નિંદ્રા લે છે એમ નહીં. આત્માના વિષયમાં જગતના જીવો ઉપેક્ષિત છે, ઉપેક્ષા કરી રહ્યા છે જ્યાં મુનિરાજ સાવધાન છે. જ્યાં જગતના જીવો સાવધાન છે ત્યાં મુનિરાજની ઉપેક્ષા વર્તે છે. શરીર અને બીજા સંયોગો અથવા સર્વ પ્રકારના ઔદયિક ભાવો એ પ્રત્યે મુનિને ઉપેક્ષા વર્તે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ ઉદય ભાવમાં સાવધાન છે, આખે આખો ત્યાં વળગી જાય છે, ચોંટી જાય છે, ટીંગાઈ જાય છે. ઉદય એ જ એનો આત્મા છે ને એ જ એનું સર્વસ્વ થઈ પડે છે, ત્યારે એ આત્મા વિના વિષયમાં ઉદાસીન થઈ ગયો છે એમ કહે છે. મુનિરાજ એકલા આત્મામાં સાવધાન છે. ઉદય ભાવો પંચમહાવ્રતને યોગ્ય મુનિદશાને યોગ્ય વ્યવહારના પરિણામે એ ઉદય ભાવ છે એમના, એથી વધારે એમને ઉદય હોતો નથી, એમાં પણ એ સાવધાન નથી. કહેવાય કે યત્નાથી પંચાચારને પાળે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર, વિર્યાચાર, અથવા યત્નાથી પંચમહાવ્રતને સમિતિને ગુપ્તિને યત્નાથી પાળે છે, ક્રિયા સમિતિ જોઈ જોઈને ચાલે. મુનિરાજ ચાલે એટલે ચાર હાથ જેટલી આગળની જમીન નીચે જોઈને ચાલે, એથી વધારે એમની દૃષ્ટિ બહારની અંદર લંબાતી નથી. એક સામાન્ય ઉપયોગ કરી લે, આ બાજુ રસ્તો છે, પછી ચાર હાથ નીચે જોઈને ચાલે છે, એટલી દૃષ્ટિ ચંચળતા ઘટી ગઈ હોય છે. નીચે એટલા માટે જોઈ ચાલે છે કે એને યત્ના કહેવાય છે કે કોઈ જીવ ઉપર પગ આવી જાય અને એની હિંસા થઈ જાય એવું ન બને, એટલી યત્ના એટલે જાળવણી પ્રયત્નપૂર્વક એટલું ચાલે છે. યત્નાથી કરે છે ને તો કે એ વ્યવહારે યત્ના છે, એની નિશ્ચય પરિણતિ, અંતરંગ પરિણતિ, મૂળ પરિણતિને જોવામાં આવે ત્યારે પણ તો ખરેખર એમાં એ ઊંઘે છે. જાગ્રત એટલા એ સ્વરૂપને વિશે છે કે ઉપયોગની અંદર ઉપર છલ્લા ઉપયોગથી એટલું કામ થાય છે, કેટલું તદ્દન ઉપર છલ્લા ઉપયોગથી એટલું કામ થાય છે. ગામડાની અંદર માથે સ્ત્રીઓ પાણી ભરીને, પાણીના બે ત્રણ બે બેડા, ત્રણ બેડા હોય તો એનો ખરેખર સાવધાની ત્યાં છે. દુનિયાભરની વાતો કરે, નદી હોય તો પગથિયા ચડવા પડે, ક્યાંક પગથિયા ઉતરવા પડે, ટ્રાફિક હોય તો તરીને ચાલવું પડે. હા, એ ગામડામાં તો લાજ કાઢવાનો રિવાજ હતો. છતાં એ યત્ન એની ક્યાં છે? ખરેખર એની સાવધાની તો માથેથી બેડા ન પડે ત્યાં છે, છતાં ઉપયોગમાં એમ દેખાય કે આ બધા બધા ઉપયોગથી સાવધાનીથી કામ કરે છે. ખરી સાવધાની એક જ જગ્યાએ હોય છે,
બરોબર.
બાકી ઉપર ઉપરના ઉપયોગથી કામ થાય છે. એટલી પ્રેક્ટિસ સહજ થઈ ગઈ છે કે એ રીતે પરિણતિ કામ કરે છે. ઉપયોગ બીજી બીજી જગ્યાએ જાય તો ખરી સાવધાની ત્યાં છે. એ મુનિ જોઈને ચાલે છે તો એની ખરી સાવધાની આત્મામાં છે. ચાલવામાં ખરેખર સાવધાની એટલી નથી, ઉપર છેલ્લા ઉપયોગથી અહિંસા મહાવ્રતનું પાલન કરે છે, પણ એ ઉપર ઉપરનો ઉપયોગ છે. એવી રીતે સાવધાની અને ઉપર છેલ્લા ઉપયોગની અંતર સાવધાનીમાં અત્યંત એકાગ્રતા, અત્યંત રસ, તીવ્ર રસ, અને બાહ્ય પ્રવૃત્તિમાં ઉપર ઉપર છેલ્લો ઉપયોગ, એવી પ્રવૃત્તિને ઉપેક્ષિત પ્રવૃત્તિ ઊંઘે છે એમ કહીને ઉદયભાવ બધો કાઢી નાખ્યો છે. એવા મુનિવરોને વિશે આચાર્યોએ શાસ્ત્રમાં આવા સૂત્રો કયા છે કે નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ. આવા નિશ્ચયના વિષયભૂત પરમપદમાં જેની જેનો આશ્રય વર્તે છે, એના આશ્રયે વળગીને જે પરણમી રહ્યા છે, એવા મુનિરાજો નિર્વાણને પ્રાપ્ત થાય છે, એનો મોક્ષ થાય છે. કોનો મોક્ષ થાય છે? કે નિશ્ચયને એના અવલંબનમાં પડેલા છે એનો મોક્ષ થાય છે. બે નહીં છે, વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં. વ્યવહાર નહીં અવલંબી છે એ જેને શુભ ભાવોની મુખ્યતા વર્તે છે એનો મોક્ષ થાય છે એમ નથી કહેતા,
બરોબર.
એને દેવલોક આદિના ભોગો થાય છે, શુભના ફળમાં, શુભ ઉપયોગના ફળમાં. બહુ લાંબા આયુષ્ય ત્યાં ભોગવવા પડે છે, એટલો કાળ વિશેષ સંસારમાં રહેવાનું થાય છે. આ શુદ્ધોપયોગની અંદર શુભાશુભ કર્મનો ક્ષય કરીને શીઘ્ર નિર્વાણને પ્રાપ્ત કરે છે. જંગલમાં હોય છે, પણ રાત્રિમાં અમસ્થી નિરવતા વિશેષ હોય છે. બીજા પ્રાણીઓનો પણ ત્યાં ખદબદાટ બંધ થઈ જાય છે. સામાન્ય રીતે મનુષ્ય અને બીજા પ્રાણીઓ રાત્રે ઊંઘે છે. કેટલાક નિશાચર પ્રાણીઓ હોય છે, રાત્રે ફરતા હોય છે, પણ સામાન્ય રીતે મુનિ તો જ્યાં કોઈ પણ જાતનું અવાજ ન હોય એવા નિરવ સ્થાનની અંદર ધ્યાન કરે છે, એકાંત વિશેષ મળે છે. રાત્રિમાં એકાંત વિશેષ મળે છે. એક બાજુ રાત્રિનું એકાંત જામતું જાય છે, જેમ જેમ ગાઢ અંધકાર હોય, અને બીજી બાજુ અંદરમાં મુનિરાજને આત્મામાં ધ્યાન જામતું જાય છે. એ પોતાના ધ્યાનની જમાવટમાં આવે છે. ઊંઘવું તો નામ નથી, એટલી અંદરમાં પરિણતિ તે જ રસવાળી થઈ ગઈ છે. એ કુદરતી છે. એ તો જગતની અંદર પણ તીવ્ર રસ હોય ત્યાં ઊંઘ નથી આવતી. આ માણસો નાટક જુએ છે, સિનેમા જુએ છે, અથવા કોઈ ફંક્શન હોય છે, ઘરે લગ્ન પ્રસંગ હોય છે, અથવા કોઈ તોફાન થયું હોય, આગ લાગી હોય, જ્યાં શુભ કે અશુભ રસની જ્યાં તીવ્રતા થઈ એટલે ઊંઘ ઉડી જાય છે. ઊંઘને ઓછી થવાનું, ઊંઘને ઘટવાનું, ઊંઘ નહીં આવવાનું તો આ એક સર્વસાધારણ અનુભવ ગોચર કારણ સમજમાં સમજી શકાય એવું છે. મુનિરાજને શુદ્ધાત્મ રસ તીવ્ર છે, શુભાશુભ રસ તીવ્ર નથી, પણ શુદ્ધ આત્માનો રસ એટલો બધો તીવ્ર છે કે એને ઊંઘ નથી આવતી. એ અંદરમાં વારંવાર શુદ્ધોપયોગથી સ્વરૂપના અવલંબનની રમઝટ બોલાવે છે. કામમાં પડેલા છે, પ્રવૃત્તિમાં પડેલા છે, અંદરની અંતર્મ પ્રવૃત્તિમાં પડેલા છે તીવ્ર રસથી. એ તો એની કલ્પના કરવી મુશ્કેલ છે. કેવા મુનિ હોય, સામાન્ય પ્રાણીને તો એની કલ્પના કરવી મુશ્કેલ છે એવી મુનિ દશા હોય છે. જંગલના પ્રાણીઓ નાના મોટા જીવ જીવાત કરડે છે, નથી કરડતા એવું, જેટલો અસાતાનો ઉદય હોય એના પ્રમાણમાં કરડે છે. પણ જાણે કે મુનિને ખબર જ નથી, ખ્યાલ આવે તો પણ તરત જ ઉપયોગ ત્યાંથી ખસી જાય છે, હટી જાય છે ઉપયોગ. પોતાના આનંદમાં એ લીન થાય છે. આ બાજુ કોઈ પ્રાણી કરડે અને લોહીનો ફુવારો છૂટે એવું બને, રગબગ તોડી હોય તો લોહીનો ફુવારો છૂટે અને આ બાજુ અંદરમાં આનંદનો ફુવારો છૂટે, આમ થયું છે એમ એના ઉપર લક્ષ્યનું નથી જતું, અહીંયાથી લક્ષ છૂટી જાય છે. ખ્યાલ આવે ઉપયોગ જાય તો અંદરમાં આનંદનો ઉભરો ફુવારો છૂટે, આનું લક્ષ છૂટી જાય છે, આમ છે. કેવી રીતે થતું છે એ જરા વિચાર માંગે એવો વિષય છે. ચટકો ફેર્યા પેલા આમ ફરતી હોય તો ખબર પડે, મચ્છર બેઠો હોય તો ખ્યાલ આવે. હા હા, તો એનો ઉપયોગ ત્યાં જાય, એ જ કહું છું. કઈડા પેલા જ ત્યાં સ્પર્શ થાય ત્યાં ઉપયોગ આખો ત્યાં ચાલ્યો જાય, આનો ઉપયોગ ત્યાંથી ખસી જાય છે. ક્યાં બેઠા છે, હા,
કેટલું અંતર કાપવાનું,
ઘણું ઘણું અંતર છે, બહુ મોટું અંતર છે. જાજો રસ્તો કાપવાનો હોય ત્યારે થોડીક ઉતાવળ થવી જોઈએ, મોડું થાય છે, ઘણું બાકી છે તો જરાક ઉતાવળ થવાનો, એ જ્ઞાન એ રીતે નિમિત્ત થવું જોઈએ કે હવે ઉતાવળ કરવા જેવી છે. એના માટે જ વાત કરવાની છે કે પોતાને અધ્યાત્મ રસની ભાવના વિશેષ એ રસથી વધે અને એ દશાની પ્રાપ્તિમાં યોગ્યતા કેળવાય, પ્રાપ્તિની ભાવનામાં યોગ્યતા કેળવાય છે. જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો જ્ઞાન પ્રાપ્તિમાં યોગ્યતા મુખ્ય કારણ છે, ક્ષયોક્ષમ મુખ્ય કારણ નથી. ક્ષયોક્ષમથી જ્ઞાન પ્રાપ્તિ નથી થતી, યોગ્યતાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે. આ વાત પહેલી વિચારવા જેવી છે. અને આ બધા જે સ્વાધ્યાયના અંગ ગોઠવા છે, સ્વાધ્યાયની પરિપાટીને વ્યવહાર જે ગુરુદેવશ્રીએ શરૂ કર્યો છે એની પાછળ આવો ઊંડો હેતુ રહેલો છે.
બરોબર,
કે ભાવનાથી જો સ્વાધ્યાય કરવામાં આવે તો અનેક પ્રકારના શાસ્ત્રની અંદર જે વચનો છે એની એવી રચનાઓ છે કે કાંઈ નહીં તો છેવટે જીવની યોગ્યતા કેળવાય તો ક્રમે કરીને આગળ વધે. એ 72 ગુણ થયા, 73 એ પણ છેલ્લે મુનિ દશાની જ વાત કરે છે. નિયમસારની અંદર કદાચ નિયમસાર વંચાતું હશે, એમાંથી લીધું છે. પ્રત્યાખ્યાન, નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર ચાલે છે. પ્રત્યાખ્યાન એટલે પ્રતિજ્ઞા, ત્યાગની પ્રતિજ્ઞાને પ્રત્યાખ્યાન કહે છે. પર પદાર્થની, બાહ્ય પદાર્થોના ત્યાગની પ્રતિજ્ઞા તે વ્યવહાર પ્રત્યાખ્યાન છે. શુભાવરૂપ અને અંદરમાં સ્વરૂપમાં લીન થઈ જવું કે જેથી બાહ્ય પદાર્થના ગ્રહણ અને ત્યાગનો એક પણ પ્રકારનો વિકલ્પ જ ઉત્પન્ન થાય અને શુદ્ધ ઉપયોગમાં ધ્યાન અને લીનતા થઈ જાય, તેને નિશ્ચય પ્રત્યાખ્યાન, વાસ્તવિક પ્રત્યાખ્યાન અથવા સાચું પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. એવું પ્રત્યાખ્યાન મુનિઓને હોય છે એમ કહે છે. કેવા છે મુનિરાજ? કે દ્રવ્ય તો નિવૃત્ત છે, મૂળ દ્રવ્ય સ્વભાવ જોઈએ, તો એ તો નિવૃત્ત જ છે. મૂળ દ્રવ્યને કોઈ દ્રવ્ય તો ક્યાંય પરિણતિમાં આવતું નથી તો બીજી પ્રવૃત્તિ કરવાનો પ્રશ્ન રહેતો નથી. ત્રિકાળી જે દ્રવ્ય સામાન્ય પરમ પરિણામિક ભાવ એ તો સર્વ પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી રહિત હોવાને લીધે ક્યાંય પ્રવૃત્તિનો વિષય એને લાગુ પડતો નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ નથી. તમામ પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધ એક સમયની પર્યાય સાથે છે, દ્રવ્યની સાથે, ત્રિકાળી દ્રવ્યની સાથે નહીં. અહીંયા દ્રવ્ય એટલે ત્રિકાળી દ્રવ્ય લેવું, સામાન્ય સ્વભાવ લેવો. દ્રવ્ય તો નિવૃત્ત જ છે, તેને દ્રઢપણે અવલંબીને, આ અવલંબનના વિષયભૂત દ્રવ્ય સ્વભાવ છે, તેને દ્રઢપણે અવલંબીને શ્રદ્ધા જ્ઞાન આચરણ અને તીવ્ર પુરુષાર્થથી અંતર્મુખ થઈને દ્રઢપણે અવલંબીને ભવિષ્યના વિભાવથી પણ નિવૃત્ત થાવ, ભવિષ્યનો વિભાવ ઉત્પન્ન થાય એને ભવિષ્યના વિભાવથી નિવૃત્ત થવું એમ કહેવામાં આવે છે. પ્રત્યાખ્યાનનો અધિકાર ચાલતો હશે. વર્તમાન ભાવિના ભાવિના વિભાવથી, ભાવિની પ્રવૃત્તિથી અટકી જવું તેને પ્રત્યાખ્યાન કહે છે. ભૂતકાળથી નિવૃત્તું એને પ્રતિક્રમણ કહે છે. વર્તમાનથી નિવૃત્તું, દોષથી નિવૃત્તું એને આલોચના કહે છે. વિભાવ એટલે દોષ. ભૂતકાળના વિભાવથી નિવૃત્ત થવાની નો જે વિકલ્પ છે એને વ્યવહાર પ્રતિક્રમણ કહે છે. ભવિષ્યમાં આ ગ્રહણ નહીં કરવું એનો વિકલ્પ જ ન જોઈએ એને વ્યવહાર પ્રત્યાખ્યાન કહે છે. તો અહીંયા નિશ્ચય પ્રત્યાખ્યાનનો વિષય ચાલે છે કે પોતાના અંદરમાં રહેલા શુદ્ધાત્માને, મૂળ સ્વરૂપને, આત્માના મૂળ શુદ્ધ સ્વરૂપને અવલંબનમાં લઈને એવા નિર્વિકાર પરિણામ વિશેષ દશા થઈ જાય કે જેને લઈને ભવિષ્યમાં વિભાવ ભાવો ઉત્પન્ન થાય એને ખરેખર પછખાણ અથવા પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. ઉત્પન્ન થાય એને શુભ અને અશુભ કોઈ પણ પ્રકારના વિભાવ ઉત્પન્ન થાય એવી શુદ્ધ દશા ઉત્પન્ન થાય તેને પ્રત્યાખ્યાન કહે છે. એ નિવૃત્ત દ્રવ્યને અવલંબીને વિભાવથી નિવૃત્ત થવાની પદ્ધતિ છે. મુનિરાત તો નિયમથી મુક્તિગામી છે, તો સમ્યક દ્રષ્ટિ નિયમથી મુક્તિગામી છે તો મુનિરાજ માટે તો પ્રશ્ન રહેતો નથી. પણ જ્યાં મુનિદશા થઈ ત્યારે તો મુક્તિ તો એમના હાથમાં આવી ગઈ છે. પ્રવચન સારની અંદર ભાવલિંગી મુનિને મોક્ષ તત્વ કહ્યું છે. મોક્ષ તત્વ એ તો ખરેખર મુક્ત જેવા જ છે, કેમ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો એમને પ્રતિબંધ નથી. બંધન જેને હોય કે અહીંયા રહેવું પડે એવા બંધનવાળાને બંધન કહીએ, પણ જેને કાંઈ બંધન નથી એ તો મુક્તિ એના હાથમાં આવી ગઈ છે. ભલે છદમસ્ત છે ત્યારે તો પણ એ મુક્ત દશાની એટલા નજીક છે કે એમ કહેવાય છે કે જાણે મુક્તિ તો એમના હાથમાં આવી ગયેલી છે. હવે એ મુક્ત નથી થવાના એ પ્રશ્ન રહેતો નથી. થયા કે થશે, આત્મેતમાં મુક્ત દશા છે જેને, એવી મુક્તિ તો જેમના હાથમાં આવી ગઈ છે એવા મુનિઓને અત્યારે આવા મુનિઓ અહીંયા નથી. હો, બાકી મનુષ્ય ક્ષેત્રમાં નથી એવું કાંઈ નથી. મહાવિદ્યાદિમાં આવા જ મુનિઓ છે. ત્યાં અહીંયા હોય તો હોય એમ કહેવાય એવું કંઈ થોડું છે. જ્યાં હોય ત્યાં છે, એ હકીકત છે. એવા મુનિઓ હોય છે. જેટલી જેટલી વિતરાગ દશા વિશેષ થાય એટલા રાગાદી પરિણામ ઘટી જાય, વિભાવ પરિણામ ઘટી જાય. તો એ સમ્યક દ્રષ્ટિ વિશેષ સ્વભાવની સ્થિરતામાં આવે ત્યારે પંચમ ગુણ સ્થાનમાં આવે. પંચમ ગુણ સ્થાનમાં જેટલી સ્થિરતા વધે એટલો વિભાવ છૂટી જાય. એને વિકલ્પ ઉઠે કે માનો પ્રત્યાખાન લો. અણુવ્રત છે ને, અણુવ્રત જે લે છે, તો દેશવ્રત જે લે છે એમાં એટલો એને વિકલ્પ આવે છે. એ વિકલ્પ આવે છે એટલે ત્યાર પછી એને બુદ્ધિપૂર્વકનો વિકલ્પ તે પદાર્થને વિશે થતો નથી. જેનો જેનો પચકાણ કરે છે એ સંબંધી પછી એને વિભાવ ઉત્પન્ન નથી થતો. એવી રીતે એ આગળ વધે છે, સ્વભાવની સ્થિરતાથી આગળ વધે છે. પછી વિકલ્પ ના આવે એટલી સ્વભાવ સ્થિરતા થઈ ગઈ હોય તો. જો વિતરાગતા વધીને પદાર્થનું ગ્રહણ ન કરે પણ વિકલ્પ આવી જાય ને, વિકલ્પ ના આવે એવું ન બને. જ્યારે મોક્ષ માર્ગીને તો વિકલ્પ જ ન આવે, સાચા મોક્ષ માર્ગીને
સહજ વિકલ્પ
વિકલ્પ જ ન આવે એમ કેમ છે? હા, એ તો અવિરત છે એટલે ચોથા ગુણ સ્થાને દેશ વ્રત નથી, ત્યાં કોઈ વ્રત અંગીકાર કરતા નથી વ્યવહારથી. એક સપ્તવર્ષ વ્યસનનો ત્યાગ હોય છે, અનંતાનુબંધીના કશાય ઉદય પામતા નથી, દર્શન મોહને લગતા ભાવો પણ કોઈ પરિણમતા નથી કે જેથી દર્શન મોહનું આવરણ થાય અથવા નવું બંધન થાય, પ્રવૃત્તિ થાય, એવા પરિણામ થતા નથી. અને બાકીના જે પ્રત્યાખ્યાન વર્ણી અપ્રત્યાખ્યાન વર્ણીને સંજલન કશાયના જે પરિણામ છે ત્રણ ચોકડીના, એ પણ નિરસ પરિણામ હોય છે. તેથી 41 પ્રકૃતિનો બંધ ન થાય એવા નિરસ પરિણામ હોય છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન પંચમ ગુણ સ્થાનના પંચમ ગુણ સ્થાન પર્યંત એનો સદભાવ હોય છે. અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું ફળ તિર્યંચ અને નરક ગતિ છે.
પણ
છતાં એવો બંધ
સમ્યક
દ્રષ્ટિને ન પડે. એનો અર્થ શું? કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં એટલો તીવ્ર રસ નથી પડતો જેથી એને નરક અને તિર્યંચ ગતિ થાય. માયાના ચારિત્ર મોહને યોગ્ય પરિણામ થાય, પણ સ્ત્રી વેદ પડે, નપુસક વેદ પડે એવું ન
પડે.
સમ્યક દ્રષ્ટિને
પરિણામ
એટલો રસ નથી, એવા પરિણામ નથી એટલે એટલો રસ નથી, નિરસ પરિણામ છે. તો નિરસ પરિણામ છે એનું કારણ શું છે? કે આત્મરસ એટલો શુદ્ધ રસ, આત્મરસ વિતરાગ રસ એટલો ચાલુ છે, વિદ્યમાન છે, અને એ રૂપે એનું પરિણમન છે. આત્મરસ એટલું પરિણમન છે. નિર્વિકાર ચૈતન્ય રસના પરિણમનને લઈને વિકારી ભાવ જેટલા રહ્યા એમાં રસ તૂટી જાય છે, એટલો નિર્વિકાર ચૈતન્ય રસનો જોર છે, એટલું બળવાનપણું છે, એટલું એમ સૂચવે છે. આખું વિજ્ઞાન છે પરિણામ વિષયનું, એ વિજ્ઞાન છે. એટલે બાકીના જે નિરસ્કર્મો બંધાય છે એની સ્થિતિ પણ અલ્પ પડે છે, એની સ્થિતિ લાંબી પડતી નથી. એ નિરસપણે ઉદયમાં આવે છે. ઉદયમાં આવ્યા આવે એ પહેલાં તો એટલી પાછી નિર્વિકારતા અને વિતરાગતા વધી ગયેલી હોય છે મોક્ષ માર્ગીને, એ બિચારા તો કોઈ નિમિત્ત નૈમિતિકપણે અસર પહોંચે એવી દશામાં ધર્માત્માઓ મોક્ષ માર્ગી રહેતા નથી. પણ એનું ધ્યાન આત્મા ઉપર છે ત્યારે, પણ એનું ધ્યાન આત્મા ઉપર છે એમ છે. આવી વાત છે. જગતમાં બને છે એવું કે જે જ્યાં એક જ વિષય ઉપર ધ્યાન હોય છે, ત્યાં બીજું બધું ઘણું થાય છે. આમ આ માણસ એરોપ્લેનમાં મુસાફરી કરે છે ત્યારે એમાંથી એમ એનાઉન્સ કરે કે એન્જિનમાં ખોટકો આવ્યો છે અને હવે બધા પા પટ્ટો બાંધી લેજો. શું કે
પટ્ટો બાંધી લો?
પટ્ટો બાંધી લેજો એમ નહીં, તરત જ બીજી સેકન્ડે સૂચના બીજી છૂટે કે અંદરમાં જે ઓલા પહેરવાના છે છત્રી બધી એ જલ્દી જલ્દી પહેરવા માંડો. શું? અને ઇમરજન્સી ના દરવાજા ખોલી નાખ્યા છે, ન ખુલ્યા હોય તો ખોલી નાખો અને એક એક પછી માંડો નીચે ઉતરવા. પછી સામાનની અંદર દાગીના ભર્યા હોય, જવેરાત ભર્યું હોય, નોટું ભર્યું હોય, કપડાં હારામાં હારા સમથો તો એટલી બધી ચિકાશ કરે કે એક કપડાંની સિલાઈમાં જરાક આડું અવળું થાય તો એનો હાથમાં આડું અવળું આખો થઈ જાય. એ બધું એમને એના ભેગું ને ભેગું ભરેલી હોય પછી બધું સાંભળે કઈ નહીં. અત્યારે આ જાન બચે ને શિર સલામત તો પગડિયા બોલ, એક જીવ બચી જાય ને પછી બધું થઈ પડશે. કેટલી મુખ્યતા આવે, જીવ એટલે દેહ બચવાની વાત છે. જીવને બચવાનો તો ક્યાં સવાલ છે, પણ દેહ બચી જાય તો બધી વાત સારી છે. એવી વાત છે, એક જગ્યાએ જ્યાં મુખ્યતા થઈ જાય છે સમ્યક દ્રષ્ટિને વિભાવથી મલિન ન થાય એ રીતે આત્માને બચાવવો છે. રાગ દ્વેષ મોહથી મલિન ન થાય એવી રીતે આત્માને બચાવવો છે. બસ
બરાબર
આ ઇમરજન્સી એમને દેખાઈ ગઈ છે, નહીતર જગતના 84 લાખ યોનિના જન્મ મરણનું ચલચિત્ર એની સામે છે. આ મિથ્યા દ્રષ્ટિ એ ભૂલી જાય છે, કેવા કર્મ બાંધીશ તો શું ભોગવવું પડશે એ બધું ભૂલી જાય છે. એ તો બસ એને એક વર્તમાન જ દેખાય છે. એવી ટૂંકી દ્રષ્ટિ થઈ ગઈ છે કે વર્તમાન ઉદય ઉપર જ એટલો બધો ચોંટી ગયો છે કે એને એનું ફળ શું આવશે એટલો વિચાર કરવાની પણ ફુરસદ ગયે એટલી દ્રષ્ટિ બુદ્ધિ રહેતી નથી. આને તો દીર્ઘ દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિને તો આગળ પાછળનું બધું ખ્યાલમાં છે, એટલે એને આત્માને બચાવવો છે. મને લડાઈમાં અહીંથી આત્માને બચાવવો છે, કરવી નથી લડાઈ, આવી પડેલી વાત છે. કોઈ ચક્રવર્તી હોય, કોઈ રાજા મહારાજા હોય, શેઠિયા હોય, આવી પડેલો ઉદય છે એને, એને જોઈએ છે એમ નથી, કરવું છે એમ નથી. હા, ફરજિયાત જીવવું હોય છે, ઉદયમાં ફરજિયાત જીવવું હોય છે, પોતાના પરિણામમાં એટલી અશક્તિ હોય છે, પણ એનો ખેદ હોય છે, એમાં હોશ હોય છે એમ હતું
નથી.
પરમાગમ સારમાં બહુ સારો બોલ લીધો છે ગુરુદેવ, ગુરુદેવશ્રીના એક બોલમાં વાત આવે છે કે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ બહાર જાય છે જેવો પૂર્વકર્મનો ઉદય હોય એ અનુસાર, પણ અંદરમાં પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવાની મોકળાશ, આવો શબ્દ કાઠિયાવાડી શબ્દ વાપરો છે, મોકળાશ એટલે અવકાશ, એટલું રાખીને, એટલું માર્જિન રાખીને બહાર જાય છે. પૂરેપૂરા બહાર જતા નથી. આ જ્યારે લડાઈ થાય છે ત્યારે કેટલું રિઝર્વ ફોર્સ તરીકે સૈન્યને રાખવામાં આવે છે કે આટલું તો રિઝર્વ રાખો, પૂરેપૂરી તાકાતથી લડવું નથી, થોડી ઓછી તાકાતથી હારી જતા હોય તો હરાવી દેવા છે, નહીંતર આ રિઝર્વ ફોર્સને કામે લગાડવું પડશે, એમાં પૂરી તાકાતથી લડવામાં આવે.
બરોબર.
તો એ સમ્યક દ્રષ્ટિ પોતાની શક્તિને રિઝર્વ રાખે છે, ગમે તે પ્રકારનો ઉદય હોય, ચક્રવર્તીને લડાઈ ન હોય કે ગમે તે હોય, પણ અંતર્મુખ શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય એ શક્તિને એમને રાખીને પછી બાકીના ઉપયોગમાં શક્તિ એની જાય છે. પૂરેપૂરી શક્તિથી મિથ્યા દ્રષ્ટિની જેમ એ બહારમાં ઉલ્લીને બહાર આવે પૂરેપૂરા એમ બનતું નથી, એવી રીતે ઉલ્લી પડતા નથી. અહીંયા તો મુની દશાની વાત છે વિશેષપણે કે મુક્તિ તો જેમના હાથમાં આવી ગઈ છે, મુક્તિ તો જેના હાથમાં આવી ગઈ છે એવા મુનિઓને ભેદ જ્ઞાનની તીક્ષ્ણતાથી ઘણું ભેદ જ્ઞાન વર્તે છે, ઉગ્ર ભેદ જ્ઞાન વર્તે છે સાધક દશામાં. સાધક દશાની પ્રાપ્તિ ભેદ જ્ઞાનથી, સાધક દશાની વૃદ્ધિ પણ ભેદ જ્ઞાનથી અને પૂર્ણ દશા પ્રાપ્ત થાય એ પણ ભેદ જ્ઞાનથી. આદિ મધ્ય અંતમાં મોક્ષ માર્ગની અંદર એકમાત્ર સાધન હોય તો એ ભેદ જ્ઞાન છે. વેદ વિજ્ઞાન તથા સિદ્ધા, સિદ્ધા એક લખે છે ને, જે સિદ્ધ પરમાત્મા થયા તે બધા ભેદ વિજ્ઞાનને કારણે થયા છે. પ્રત્યાખ્યાન એટલે અંતરલીનતા. અહીંયા નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર છે ને. વર્તમાન ચાલતા જે ઉદય ભાવરૂપ 28 મૂળ ગુણના શુભ ભાવરૂપ પરિણામ, તેનાથી જુદા પડવાનો પુરુષાર્થ, એને અહીંયા મુનિનું ભેદ જ્ઞાન, તીક્ષ્ણ ભેદ જ્ઞાન કહ્યું છે. તીક્ષ્ણ ભેદ જ્ઞાન, વિકલ્પ ઉઠ્યો કે ત્યાંથી હટ્યા, વિકલ્પ ઉઠ્યો કે ત્યાંથી ખસ્યા, આ નહીં, હું આ નહીં, ત્યાંથી ખસી જાય છે એવા તીક્ષ્ણ એટલે ઉગ્ર પ્રકારના ભેદ જ્ઞાનથી. પ્રત્યાખ્યાન એટલે મુનિરાજને સ્વરૂપલીનતા થાય છે, વિશેષ વિશેષ સ્વરૂપલીનતા થતાં એકવાર એવી દશા આવે છે કે ફરીને એ વિકલ્પમાં 28 મૂળ ગુણના વિકલ્પમાં જ આવતા નથી, વ્યવહાર ચારિત્રના વિકલ્પમાં જ આવતા નથી. જીનોક્ત વ્યવહાર જેને કહેવામાં આવે છે એ પણ ક્ષણે ક્ષણે ઘટતો જાય છે. એમને અપૂર્વ અવસરમાં ગાયું ને, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન, કે ફરીને બહાર નીકળે જ નહીં એવી દશામાં આવે છે. નિશ્ચય પ્રાયશ્ચિત, પરમ આલોચના, નિશ્ચય પ્રત્યાખ્યાન. પંચાણું ગાથાથી શરૂ થાય. સમસ્ત જલ્પને પરિત્યાગી, જલ્પ સમસ્તને, સમસ્ત જલ્પને એટલે વચન વિસ્તારને છોડીને, અને અનાગત એટલે નહીં આવેલા એવા શુભ ને અશુભનું નિવારણ કરીને, અનાગત હજી આવ્યા નથી એવા શુભાશુભ ભાવો છે તેનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે તેને પ્રત્યાખ્યાન છે. આ નિશ્ચય પ્રત્યાખ્યાનનું સ્વરૂપ કહ્યું છે. પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવિ શુભાશુભ વારીને જે જીવ ધ્યાવે આત્મને, પછખાણ છે તે જીવને. એમાં કેવું ધ્યાન કરે છે પોતાના શુદ્ધ સ્વરૂપનું, કે વળદર્શકે વલવિરજ કે વલ્ય જ્ઞાન સ્વભાવી છે, વળી સૌખ્યમય છે જે તે હું એમ જ્ઞાની ચિંતવે. આ અનંત ચતુષ્ટયાત્મક નિજ આત્માના ધ્યાનના ઉપદેશનું કથન છે. આવું જે સ્વરૂપ ધ્યાન છે એ ખરેખર નિશ્ચય પ્રત્યાખ્યાન છે એમ કેમ છે. સમસ્ત બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્ત, નિરવશેષપણે અંતર્મુખ તત્વજ્ઞાની જીવને અહીંયા શિખામણ દેવામાં આવી છે, ઉપદેશ દેવો છે, દીધો છે. પરમાત્માને ઉપદેશ છે, મુનિનો ઉપદેશ છે આ પ્રકારે, કે સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભૂત વ્યવહારથી, શુદ્ધ સ્પર્શરસ ગંધવર્ણના આધારભૂત શુદ્ધ પુદ્ગળ પરમાણુની માફક, જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ શક્તિયુત પરમાત્મા છે તે હું છું એમ જ્ઞાનીએ ભાવના કરવી, આ સ્વરૂપ ભાવના છે. અને નિશ્ચયથી વ્યવહારથી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ શક્તિયુત પરમાત્મા હું છું, વ્યવહાર એટલે દશાએ પરમાત્મા હું છું. અને નિશ્ચયથી સ્વરૂપે હું સહજ જ્ઞાન સ્વરૂપ છું, હું સહજ દર્શન સ્વરૂપ છું, હું સહજ ચારિત્ર સ્વરૂપ છું, અને હું સહજ ચિત્ત શક્તિ સ્વરૂપ છું એમ ભાવના કરવી. 96 ગાથા છે. આ ગાથા ઉપરનું પ્રવચન બહુ સુંદર પ્રવચન આવેલું છે ગુરુજી. નિશ્ચય તો હું પરમાત્મા છું, પણ વ્યવહારે જે પૂર્ણ દશા છે પ્રાપ્ત કરવી છે એવો જ છું, વ્યવહારે પણ એવો છું,
પર્યાય પણ એવો છે.
પણ હા, દ્રવ્ય તો એવો છું પણ પર્યાય પણ એવો છું, એવી ભાવના કરીને પર્યાય પહોંચે છે. કેવી ભાવના હોય છે મુનિ ને, એમ કે છે મુક્તિ પામનાર મુનિ ની ભાવના કેવી હોય છે કે દ્રવ્ય તો પૂર્ણ છું એ તો પહેલેથી જ ભાવના છે દ્રવની ભાવના, પણ હવે જે પૂર્ણતાના લક્ષ્ય જે ભાવનાથી ઉપડ્યો છો એની નજીક વર્તે છે ત્યારે એવો જ છું એમ કરતા પરણમી જાય છે, એમ જે એવો જે પરણમી જાય છે એમ એવો જ છું એમ કરતા પરણમી જાય છે. દ્રવ્ય આવો છો પર્યાય છેટું છે, દ્રવ્ય આવો છો પર્યાય છેટું છે, દ્રવ્ય આવો છો પર્યાય છેટું છે, એમ લક્ષમાં લેવાના બદલે એમ ભાવનામાં, એ ભાવનામાં તો આવો છું એમ ભાવનામાં આવે છે. એક બીજી વાત દ્રષ્ટાંતથી થોડું સમજાઈ જશે કે એક માણસ દરિદ્રી હોય છે, દરિદ્રી હોય છે અને ભૂખ્યો હોય,
બરાબર,
ખૂબ ભૂખ લાગી હોય તો એને એને એમ રિયા કરે કે મને મીઠાઈઓ ના થાળ ભરેલા હોય, સારામાં સારા પકવાનનું ભોજન હોય, એ સિવાય મારે મોટા મોટા મહેલ હોય, ગાડી ઘોડા ને રાજ રચેલું હોય ને મોટો શ્રીમંત હોય, એવી એની ભાવના થયા કરતી હોય. એમ આખું અંદરથી ઘરને ઘરમાંથી જ ખજાનો નીકળી પડે એટલો બધો કે એ ખજાનો ખોદતા ખોદતા થાકી જાય, માળા બંધ કરીને ખોદતો હોય ને ખોદતા ખોદતા જોડો થાકી ગયો ને થાકી ગયો, એમાં અશક્તિને ઊંઘ આવી ગઈ તો અંદર એને સપનું આવે કે અમે ખાધું ને મેં બધું ભોગ્યું, એમ સપનું આવે. તો જાગે ત્યારે એને ખબર પડે કે હજી આ કાંઈ થયું નથી, નથી મકાન ચણાયું, નથી રસોઈ થઈ, કાંઈ થયું, પણ જાણે એની અસરમાંથી સપનાની અસરમાંથી મુક્ત કેમ નથી, તો સામે દોલત જોવે છે. તો જાણે એ બધું થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું એનો રસ આવે છે, એમ એમ એનો એક દશા અપેક્ષા એ પણ એક ભાવના બહુ નજીક દશા મુક્તિની વર્તે છે મુનિરાજને, તો એને એવી ભાવના આવે છે, એ ભાવનાની અંદર એવા તરબોળ થઈ જાય છે સ્વરૂપ ભાવનાની અંદર, કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ જ્ઞાન એને કાંઈ મોટી વાત નથી, મુનિરાજને કેવળ જ્ઞાન કોઈ મોટી વાત નથી, લીધું કે લેશે એની તૈયારીમાં હોય છે, અને કેવળ જ્ઞાનથી સભર છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે એવા પોતાના જ સ્વરૂપને એટલા જોરથી અવલંબે છે, એ મય થઈ જાય છે, તન્મય થાય છે કે દશામાં જાણે હમણાં કેવળ જ્ઞાન પ્રગટ્યું, હમણાં આમાં પ્રગટી જ ગયું, જાણે પ્રગટી જ ગયું, અરે એવો જ છો એવો જ છો એની ભાવનામાં આવી જાય છે. એની દ્રષ્ટિ તો સ્વભાવ ઉપર જ છે, દ્રષ્ટિ તો સ્વભાવ ઉપર છે, દ્રવ ગુણ કે પર્યાય ત્રણેયમાં સ્વભાવ વ્યાપક છે અને એકલી સ્વભાવ ઉપરની દ્રષ્ટિ છે, અને ભાવનામાં એનાથી જરાય જુદો નથી, પરિપૂર્ણ છું એ જાતની એક પૂર્ણતાની ભાવનામાં વિશેષપણે રસ આવી જાય છે, એ આ ગાથાનો વિષય છે. પૂર્ણતા પ્રગટ થઈ જાય છે, પણ અહીંયા તો પ્રત્યાખ્યાનનો અધિકાર ચાલે છે, એટલે ભવિષ્યના વિભાવો ઉત્પન્ન થાય એવું અત્યારે અવલંબન જોરથી લે છે, તો એ જોરની વાત કરતા કરતા અહીંયા કુંકુંદાચાર દેવ એમ કહે છે, આ તો કુંકુંદાચાર દેવનું સૂત્ર છે ને કે હું કેવળ દર્શન કેવળ દર્શન કેવળ જ્ઞાન કેવળ વીર્ય અને કેવળ સુખ સ્વભાવી છું, વ્યવહારે પણ એવો છું અને નિશ્ચય પણ એવો છું, એમ ભાવના લઈ લે છે. ભાવનામાં અંતર કાપી નાખે છે.
બરોબર,
એ કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાનું છે એ અંતર કપાઈ જાય છે. ટૂંકામાં લઈએ તો એવી ભાવના ઉગ્ર થાય છે કે જે નજીકમાં જ કેવળ જ્ઞાન પ્રગટવાનું છે મુનિને, એ અંતર અત્યારે કપાઈ જાય છે અને લીન થતા જાય છે. એવું અંતર ભાવનામાં કપાઈ જાય છે અને લીન થતા જાય છે, એવો ઉગ્ર પુરુષાર્થ ચાલે છે. એને અહીંયા નિશ્ચય પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. ગુરુદેવ તો બહુ મસ્તીમાં આ પ્રવચન આપેલું છે કે મુનિને કેવી ભાવના વ્યવહારે પણ પૂર્ણ દશાની હોય છે અને સમ્યક દ્રષ્ટિને પણ એ વ્યવહારે કેવી ભાવના પૂર્ણ દશાની હોય છે. કેમ કે એ એટલું દૂર નથી રાખતા, પછી થશે ને પણ આવું ભવિષ્યમાં થશે ને એમ નથી રાખતા. અત્યારે જ છું, અત્યારે જ છું, અત્યારે જ છું, અત્યારે જ છું, એ ભાવનાનો વિષય છે. ત્યાં તો એટલો રસ ને એટલું પુરુષાર્થ નું જોર બતાવવું છે. રસ ને પુરુષાર્થ બતાવવું છે. એમ ભાવના કરવી, આવી રીતે ભાવના કરવી. નિજ ભાવ ને છોડે નહીં પર ભાવ કઈ પણ નવગ્રહે, જ્યાં જાણે જુએ જે સર્વતે હું એમ જ્ઞાની ચિંતવે. એ 97મી ગાથા છે. મારે યાર ગુરુ ભક્તિ કરી છે. 132મો શ્લોક છે. ગુરુ ચરણોના સમર્ચનથી, સમ્યક અર્ચનથી, સમ્યક પૂજનથી, સમ્યક ભક્તિથી ઉત્પન્ન થયેલા નિજ મહિમાને જાણતો. કેવી રીતે નિજ મહિમા ઉત્પન્ન થયો છે? ગુરુ ચરણોના સમર્ચનથી ઉત્પન્ન થયેલો મહિમા છે, સ્વરૂપ મહિમા છે. એ સ્વરૂપ મહિમાને જાણતો કોણ વિદ્વાન? આ પરદ્રવ્ય મારું છે એમ કહે, આ શરીર મારું છે, આ પરદ્રવ્ય મારું છે એમ કોણ કહે? કોઈ ન કહે. કોનામ વક્તિ, વક્તિ એટલે કહેવું, કોણ કહે? કોનામ વક્તિ વિદ્વાન, મમ જ પરદ્રવ્યમ એતદેવ સાત નિજ મહિમાનમ જાનમ જાનન ગુરુ ચરણ સમર્ચનાત સમુદ્ભૂતમ. ગુરુ ચરણના સમર્ચનથી સમુદ્ભૂત થયેલો નિજ મહિમા છે એને જાણતો કયો વિદ્વાન એમ કહે કે પરદ્રવ્ય મારું છે? કોઈ કહે નહીં એમ. આ વચ્ચે વચ્ચે આવી વાતો નાખી છે. 132મો શ્લોક છે. ઘણી ગાથાઓ છે એની તો, પ્રત્યાખ્યાન અધિકારની, પછી આ કર્મબંધ થી રહીત હું છું, પરિવર્જું છું, મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિત છું, અવલંબુ છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરું. અહીંયા બધી આ ગાથા, મુજ આત્મ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન ચરિતમાં આત્મા, ઉદાહરણ લીધું હતું ચર્ચામાં. એ મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન ચરિતમાં આત્મા, પ્રત્યાખ્યાન અધિકારની ગાથા છે, નિશ્ચય પ્રત્યાખ્યાન. પછખાણમાં આત્મા જ સંવર, યોગમાં પણ આત્મા, જીવે એકલો જ મરે, સ્વયં જીવે એકલો જ જન્મે, અરે જીવે એકનું નિપજે મરણ, જીવે એકલો સિદ્ધિ લે. એકત્વ મુક્તિ માટે સંસારમાં એકત્વ ભાવના છે. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાય છે. પ્રત્યાખ્યાન અધિકારની ગાથા છે. સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. અકષાય ઉદ્યમી દાંત છે, સંસારથી ભયભીત છે, શુરવીર છે તે જીવને, પછખાણ સુખમય હોય છે. શ્લોકો તો બહુ લીધા છે, ઘણા ઘણા કલશ ખૂબ છે આ ગાથામાં. જીવ કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્ય કરે, તે સંયમી પછખાણ ધારણમાં અવશ્ય સમર્થ છે. એટલી ગાથાઓ છે, ઘણા શ્લોક લીધા છે, ગાથા એટલી છે, શ્લોક તો ઘણા છે એનાથી, એક એક ગાથા ઉપર કેટલા કેટલા શ્લોક આવે છે. એકસો 127 થી 151 એટલા શ્લોક છે. ગાથા તો 11 જેટલી છે, શ્લોક ઘણા છે.
બરોબર. દ્રવ્ય તો નિવૃત્ત જ છે.
હા, દ્રવ્ય નિવૃત્ત છે, એ પહેલી વાત લીધી આમાં.
દ્રવ્યપણે
એનું એટલું દ્રઢ અવલંબન છે મુનિને કે આખા જગતથી શૂન્યથી જાય છે. જગતની સાથે જેને કાંઈ પ્રયોજન નથી એટલે એ જગતમાં ને વસ્તીમાં રહેતા નથી. એનું કારણ એ છે કે એમને કાંઈ પ્રયોજન
નથી.
ધર્મના લોભી જીવો એની પાછળ પાછળ જાય, પણ મુનિરાજ કોઈ રાજા મહારાજા શ્રીમંત શેઠિયાની પાછળ જતા નથી. વ્યાખ્યાનમાં શેઠિયાને રાજા આવે તો એને કાંઈ સારું લગાડે એવું કાંઈ મુનિરાજને હોય, જ્ઞાની સારું લગાડે નહીં. મુનિને તો ક્યાં પ્રશ્ન છે,
અહીંયા તો બિહારને ઝાપટ થતા શેઠ નથી. તમે આ તમારો વાદી દેવ થી સિમંદર ભગવાન નો રાજા મહારાજા.